તારીખ 24/10/1988 પૂજ્ય ગુરુદેવ શ્રીના વચનામૃત બોલ નંબર 25 અને 26 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 20
સમયસર પરમાગમ મહિમા કર્યો છે. દેવ મહિમા, ગુરુ મહિમા અને શ્રુત અથવા શાસ્ત્ર મહિમા વ્યવહારે ત્રણ મહિમાવંત આયતન છે, સ્થાન છે, નિશ્ચયથી પોતાનો શુદ્ધાત્મા સર્વોત્કૃષ્ટ મહિમાવંત છે. એક સમયસાર શાસ્ત્રનો મહિમા કરતા એવું અનુભવપૂર્વકનું દ્રવશ્રુત વાણી જેટલી કોઈ છે એ બધા આગમનો મહિમા એમાં આવે છે. જેમ એકનો નિષેધ કરતા સર્વનો નિષેધ છે, તેમ એકનો આદર કરતા સર્વનો આદર છે. એ ન્યાય બધાને વાણી આવી જાય. અનુભવપૂર્વક નીકળેલી સર્વજ્ઞ સ્વભાવને સ્પર્શીને નીકળેલી વાણી, એ વાણીમાં એવું રહસ્ય છે કે જેમાં શુદ્ધાત્મા અને શુદ્ધાત્માનો અનુભવ બંનેને પ્રકાશેલો છે, પ્રસિદ્ધ કરેલો છે, બંને આપે. એ તો સાધક અવસ્થાનો તારતમ્ય ભેદ છે. નીચે ઉપર ક્યાંય વિપર્યાસ નથી. સમ્યક દ્રષ્ટિ વિપરીત છે અને મુનિ છે તે અવિપરીત છે, એવું કોઈનું પરિણામ નથી. તેથી કોઈનું કથન પણ એવું વિપરીત નથી. ઊંડાણ તો ભાવનું છે ને, શબ્દ તો મર્યાદિત છે, ભાવનું ઊંડાણ છે, એ અનુસાર થોડો ફરક પડે છે, એ વાત જરૂર છે. એમાં કંઈ બીજી વિચારભેદ નથી કે જે આચાર્યો છે એમની જે ગહનતા છે એ વિશેષ છે. અધ્યાત્મનો વિષય એવો ગહન છે, એમની પરિણામની ગહનતા પણ વિશેષ છે. એટલી ગહનતા ઊંડાણ ચોથા ગુણ સ્થાને, પાંચમા ગુણ સ્થાને નથી. એટલો ફરક તો વાણીમાં સંભવિત છે, હોઈ શકે છે. પણ છતાં જેમ પરિણમન એક જાત છે, ક્વોલિટીનો કોઈ ફરક નથી, ક્વોન્ટિટીનો ફરક જે છે એ છે, એમ જાણવું જોઈએ. બહુ ઊંચો માલ કોઈ જે ખાધો જ ન હોય, જે ચીજ જિંદગીમાં ખાવા મળી જ ન હોય એની પરીક્ષા, એનું મૂલ્ય ક્યાંથી હોય? બરાબર છે, પણ એ તો પોતાની યોગ્યતા બતાવે છે ને. કોઈ એમ કહે, બીજો એક તર્ક છે એની સામે કે અમને સ્થૂળ તરત સમજાય છે અને સૂક્ષ્મ નથી તરત સમજાતો, માટે સ્થૂળ વિષય અને સ્થૂળ કથનની કુટી સારી છે અને સૂક્ષ્મ કથન ને સૂક્ષ્મ વિષયની કુટી નીચી છે, એમ કઈ કહી શકાય? એમ ના કહી શકાય. એ તો એની યોગ્યતા સૂચવે છે. ગૌણ વિષય નથી સમજાતો તો એટલી પોતાના જ્ઞાનની ગહનતા નથી. સમીસાર વાંચતા ગુરુદેવ ક્યારેક એમ કહેતા, આટલા 19 વાર પ્રવચનો કર્યા છે, સેંકડો વાર પોતે પોતાના અંગત સ્વાધ્યાયમાં અધ્યયન કર્યું છે અને એમાંથી પોતાને આત્મદર્શન થયું છે, પરમાત્મ દર્શન થયું છે, છતાં એમ કહેતા કે આચાર્યોએ આગમની અંદર એટલું બધું કર્યું છે કે અમારી શક્તિ છે એટલું અમે બહાર મૂકીએ છીએ, બાકી અંદર ઘણું છે એટલો ખ્યાલમાં આવે છે. કહીએ છીએ એટલું પૂરું છે એમ નથી, એથી વધારે અંદર છે, અમારી શક્તિ છે એટલું બહાર મૂકીએ છીએ.
એટલે
તો એ સત્પુરુષોની કૃપા દ્રષ્ટિ છે કે વર્તમાનમાં વિદ્યમાન જીવોની યોગ્યતા અનુસાર સ્પષ્ટીકરણ, ભાષાનો યોગ એ બધું એ પ્રકારે આવે છે. પહેલાં તો મુખપાઠે બધા સૂત્રો અને શાસ્ત્ર જ્ઞાન રહેતું, પછી દર્શનાચાર્યને વિકલ્પ પૂછ્યો કે અરે આ તો વિચ્છેદ જેટલું જાય છે, ઘણું ઘણું વિચ્છેદ, નામ શ્રુત વિચ્છેદ જાય બંધ છે, માટે આને કોઈ ગ્રંથારૂઢ કરે તો સારો. પોતાને વિકલ્પ ચાલ્યો છે, પ્રવૃત્તિ ચાલે એવું નથી દેખાતું, એટલે વિકલ્પ આવે છે વારંવાર કે આ શ્રુત ગ્રંથારૂઢ થાય તો સારું, આ શ્રુત ગ્રંથારૂઢ થાય તો સારું. એવું પુણ્ય યોગ હતો તો પુષ્પદંત અને ભૂતપુલી મુનિરાજનો યોગ થયો અને એમણે ગ્રંથારૂઢ કર્યો, ત્યારથી ગ્રંથ પરંપરા શરૂ થઈ. ગ્રંથ પરંપરા ત્યારથી શરૂ થઈ એટલે ત્યારથી પછી જે જે આચાર્યો થયા એમણે જે જે એમને જ્ઞાન લાવ્યું એમને ગ્રંથારૂપ કર્યું. એ પરંપરામાં કુંદકુંદાચાર્ય થયા, એમને પણ પોતામાં જે સામર્થ હતું, જે અંદર ભર્યું હૃદયમાં એ ગ્રંથારૂપ કર્યું, તો એમણે માધ્યમમાં સૂત્રો લખ્યા, લીટીની ગાથાઓ લખી. 1000 વર્ષ પછી અમૃતચંદ્રાચાર્ય 900,000 વર્ષ પછી થયા, એમને એમ થયું કે આ સૂત્રો લોકો નહીં સમજી શકે, માગજીના આ સૂત્ર આમ સમાજ નહીં સમજી શકે, આ તો એમને એમ રહી જશે, સૂત્ર સૂત્રમાં રહી જશે, લોકો સુધી વાત પહોંચશે નહીં, લોક ભોગ્ય થાય એવી ગણતરીથી એમણે સંસ્કૃતમાં વિસ્તારથી ટીકા કરી, ગદ્ય અને પદ્ય બંનેમાં. 1000 વર્ષે ગુરુદેવ થયા ત્યારથી 1100 વર્ષે એમને એમ થયું કે આ સંસ્કૃત માધ્યમમાંથી અત્યારે લોકો સમજે કોઈ પરિસ્થિતિ દેખાતી નથી. 1951 કેટલા 36-37 વર્ષ થયા, એ વખતમાં સંસ્કૃત અમારે સેકન્ડ લેંગ્વેજ ચાલતી હતી, વિદ્યાર્થીઓ એમ કહેતા હતા અંદર અંદર ચર્ચા કરે આ તો દેવોની ભાષા છે, આપણને ક્યાંથી સમજાય, સંસ્કૃતમાં માંડ માંડ પાસ થાય છોકરાઓ, હોશિયાર છોકરાઓ હોય તો પણ સંસ્કૃતમાં માંડ માંડ પાસ થાય, ચર્ચા એવું કરે આ તો દેવની ભાષા છે, દેવોની ભાષા આપણને મનુષ્યોને ક્યાંથી આવડે, આપણું કામ નહીં એમ ક્યાંથી, એટલું તો સંસ્કૃત આજથી 37-40 વર્ષ પહેલા આ પરિસ્થિતિ. ગુરુદેવ શ્રી કૃપા કરીને એ વિષયને ચાલુ ગુજરાતી કાઠિયાવાડી ભાષામાં મૂકી વાતને, સૌરાષ્ટ્રમાં એમ જે ધોરણી ભાષા કાઠિયાવાડી કહેવાય એવી ભાષામાં વાત આવે છે, ગામડાનો માણસ સાંભળવા બેઠો હોય તો એને સમજાય હું કહેવા માંગે છે. વિષય ખુલીને હળવો બનાવવામાં આવે છે, સ્વતઃ જે ઉચ્ચ કોટિની ભાષા, ઉચ્ચ કોટિના ભાવો, એનું સ્થાન છે તો ત્યાં ને ત્યાં જ રહે છે. એ સ્થાન કઈ નીચે ઉતરતું નથી. આ સમયસાર તો અશરીરી બતાવનારું શાસ્ત્ર છે. 14મા પાને 3જી લીટી. અશરીરી ભાવ એ સિદ્ધ પદરૂપ ભાવ છે. આત્મા સિદ્ધ સ્વરૂપે છે. જે પ્રગટ સિદ્ધાલયમાં બિરાજમાન સિદ્ધ છે એના સમાન જ છે. કિંચિત પણ નથી એનાથી. એ જ પદ પ્રગટ થયું છે. ખરેખર તો સિદ્ધાલયમાં તો જે અંતરમાં પદ હતું એ પ્રગટ્યું છે. એટલે સિદ્ધ સમાન એમ તો એમની અપેક્ષા એ કહેવાય છે. બીજા સિદ્ધોની અપેક્ષા લગાડતા એને સમાન કહેવાય છે. અપેક્ષા ન લગાડવામાં આવે તો સાક્ષાત સિદ્ધ પદ સ્વરૂપે જ છે. સમાન સમાનનો પ્રશ્ન નથી ઉપસ્થિત થતો. તેને કાળે અત્યારે પણ પોતે સિદ્ધ પદ સ્વરૂપે છે એવું બતાવનારું જે શાસ્ત્ર છે આ સમયસાર શાસ્ત્ર છે. શરીરના સંયોગ કાળે પણ શરીર વિનાનો આ આત્મા છે ચૈતન્ય પિંડ. કોઈ શરીરનો જળ રજકણ આત્મા રૂપે થયો નથી. આત્મા સંયોગના શરીરના રજકણ રૂપે જરા પણ થયો નથી. એવું એ ભાવ ભાસેલો છે ગુરુદેવને. સમયસાર માંચતા આ ભાવ ભાસેલો છે. જે ભાવ ભાસે છે એને ત્યાં નિર્ણય કહે છે, એને સ્વરૂપ લક્ષ્ય કહે છે, એને પ્રતિભાસ કહે છે. માતા 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 આ ભાવ ભાસેલો છે. ઓહો, આ શાસ્ત્ર તો અશરીરી ભાવ બતાવે છે. આત્મા જે અશરીરી ભાવે સ્વભાવે છે સિદ્ધું એને બતાવે છે આ શાસ્ત્ર. એટલે મારી વાત શબ્દોમાં આવે છે. તેના ભાવ સમજતા અશરીરી સિદ્ધપદ પમાય છે. આ ભાવ સમજતા અશરીરપણું જે છેલ્લી દશા છે અશરીરપણાની, પછી નવો જન્મ નહીં, નવો કોઈ દેહ ત્યાગરૂપ મરણ નહીં, કાંઈ નહીં, એવું અશરીરી પદ સિદ્ધપદ પમાય છે. તેના ભાવો સમજતા અશરીરી સિદ્ધપદ પમાય છે. જે કહ્યું છે એનું વાચ્ય આ છે એમ કહે છે. સમયસાર શાસ્ત્રનું વાચ્ય નિજ સિદ્ધપદ છે. જો એ સમયસાર શાસ્ત્ર છે એ સમજાય તો સિદ્ધપદ પામે પામે ને પામે. સમ્યક દર્શન પામે એમાં તો શું મળાય છે, પણ સિદ્ધપદ પામે એમ કહે છે. કુંદકુંદ પ્રભુની તો શ્રી વાત, એવા કુંદકુંદ આચાર્ય દેવની તો શ્રી વાત કરવી. એમનું 2000 વર્ષ પહેલાની એમની જે દશા છે એ 2000 વર્ષ પછી અહીંયા જ્ઞાનમાં સામે ખડી થાય છે. શ્રીમદજીએ લખ્યું છે, શ્રીમદ કુંદકુંદાચાર્ય તો આત્મ સ્વભાવમાં ઘણા સ્થિર હતા. શું શબ્દ લખ્યો છે? આત્મ સ્વભાવમાં ઘણા સ્થિર હતા. 2000 વર્ષ થયા પછી ક્યાંથી ખબર પડી એમને? અત્યારે હોય તો ખબર ન પડે. ન પડે એને તો બાજુમાં બેઠા હોય એની ખબર ન પડે. આ 2000 વર્ષ પહેલાની ખબર પડે. કુંદકુંદ પ્રભુની તો શ્રી વાત, પણ અમૃતચંદ્ર આચાર્ય દેવે જે આચાર્યને એ સૂત્રો પ્રત્યે ભક્તિ જાગી, 900-1000 વર્ષ પછી પણ ભક્તિ જાગી. અમૃતચંદ્ર આચાર્ય દેવે પણ ટીકામાં આત્માની અનુભૂતિના ગંભીર ઊંડા ભાવો ખોલીને જગત ઉપર મહાન ઉપકાર કર્યો છે. આ જે અધ્યાત્મનો વિષય છે એ ટીકામાં એમણે સ્પષ્ટ કર્યો. અનુભૂતિના ગંભીર ઊંડા ભાવોને ખોલ્યા અને અનેક જીવો એનાથી આત્મહિત કરી ગયા. હજી કરતા રહેશે. આવું જે ઉચ્ચ કોટીનું દ્રવ્ય સ્વરૂપ છે એ નિષ્ફળ જતું નથી. અનેક જીવોને હિત સાધવામાં એ નિમિત્ત થાય છે. એટલે આખા જગત ઉપર જાણે ઉપકાર કર્યો, કેમ કે જગતમાં આજે તો ઘણા જીવો થવાના છે, ઘણા જીવો મનુષ્ય પર્યાય આવશે. બીજી રીતે કહીએ તો જૈન જગત ઉપર એનો મહાન ઉપકાર થાય. જૈનત્વની પ્રાપ્તિમાં તે નિમિત્તભૂત હોવાને લીધે જૈનો ઉપર એમનો ઉપકાર છે. અમૃતચંદ્ર આચાર્ય દેવે પણ ટીકામાં આત્માની અનુભૂતિના ગંભીર ઊંડા ભાવો ખોલીને જગત ઉપર મહાન ઉપકાર કર્યો છે. એ દ્રષ્ટિએ મહાવીર ભગવાનનો ઉપકાર છે એમ પણ કહેવામાં આવે છે. કેમ કે એમની માની છૂટી ગણધર આદિ આચાર્યોએ બારમના દ્રવ શ્રુતની રચના કરી. એની પરંપરામાં આ શ્રુત ચાલતું 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 અત્યાર સુધી બરાબર મોક્ષ માર્ગ અખંડપણે વિદ્યમાન રહેલો છે. આ બહુ મોટી વાત છે. જેને છૂટવું છે એને રસ્તો છે, જેને છૂટવું છે એને કોઈ બાંધનાર નથી, અને જેને છૂટવું નથી, જેને સ્વયં બંધાવવું છે એને કોઈ છોડાવનાર જગતમાં નથી. આ પરિસ્થિતિ છે. રસ્તો છે ખરો, મોક્ષ માર્ગ અત્યારે ખુલ્લો છે, મોક્ષ માર્ગના દરવાજા ખુલ્લા છે. જેને પામવું હોય તો મારે એની તરવાર છે, ભીતે લટકે છે, એનો ઉપયોગ કરે એની તરવાર છે. અમૃતચંદ્ર આચાર્ય દેવે પણ ટીકામાં આત્માની અનુભૂતિના ગંભીર ઊંડા ભાવો ખોલીને જગત ઉપર મહાન ઉપકાર કર્યો છે. અનંત ભવનું એક ભવમાં કામ કરી જાય એવી પરિસ્થિતિ ખુલ્લે ખુલ્લી મોજૂદ રહેલી છે. તાળું માર્યું નથી આ ભંડારને, આ ખજાનાને તાળું માર્યું નથી એમ કે વિદરાગી મુનિઓએ ખજાના ખુલ્લા મૂકી દીધા છે. લૂંટો એટલું લૂંટો એમ કે લેવા એટલું લ્યો નહીં પણ લૂંટા એટલું લૂંટો, તમારે શક્તિ હોય એટલું ભરો, ખજાનો ખુલ્લો છે. આ અક્ષય પાત્રમાંથી ક્યારેય ખૂટે હું નથી. જગતમાં કોઈ અક્ષય પાત્ર બતાવે તો માણસોને આશ્ચર્ય થાય છે. આમાંથી પાણી ખૂટતું નથી, આમાંથી લાડવા શેરો ખૂટતો નથી, પણ હવે આ શાસ્ત્રોમાંથી જ્ઞાન ખૂટતું નથી, આ અક્ષય પાત્ર મોજૂદ છે. અને આત્મામાંથી જ્ઞાન ખૂટતું નથી એ પણ અક્ષય પાત્ર મોજૂદ છે કે નહીં? પણ અત્યારે હાઈવું આવે છે જ્ઞાન, અનંત કાળથી જ્ઞાનનો પ્રવાહ અંદરથી નીકળે છે પ્રદેશે પ્રદેશેથી. ક્યાં ખૂટે છે જ્ઞાન? અક્ષય પાત્ર પોતાની પાસે પણ મોજૂદ છે. મોક્ષનો મૂળ માર્ગ આ સંતોએ જગત સમક્ષ પ્રસિદ્ધ કર્યો છે. મોક્ષનો આવો જે મૂળ માર્ગ છે તે વિતરાગી સંતો જેનો દેદાર જોતા એની વાણીમાં શંકા કરવાનું કારણ બને નહીં. કેમ કે જેને તિલકિશ માત્ર પરિગ્રહ નથી, જેની પરમ શાંત દશા એની મુખ મુદ્રા ઉપર અછાની રહેતી નથી, જેનો બાહ્ય દેખાવ એવો છે કે એની એના કથનની પ્રમાણિકતા વિશે કોઈને શંકા ઉઠાવવાનું કોઈ કારણ બની શકે, છતાં એટલા નમ્ર છે પાછા કે કે કોઈ પદરચનામાં ભૂલ થઈ હોય તો સમજણ ન હોય તો સુધારજો, એટલા સમર્થ છે. મહાન પરમાગુણોને રચના કરે છે. અરે જેના મુખારવિંદમાંથી પરમાનંદ રૂપી મકરંદ જરે છે એમ કહેવાય, પુષ્પરસ તોય પણ એ નમ્ર એકલા છે. પરમાગુણ જરે છે તો એમ કહે છે કે કાંઈ કોઈ પદમાં ફેર પડ્યો હોય તો સમયજ ન હોય તે મારાથી કોઈ આગળ નથી એમ વિચાર કરતા નથી. મોક્ષનો મૂળ માર્ગ આ સંતોએ જગત સમક્ષ પ્રસિદ્ધ કર્યો છે અને ચૈતન્યના કપાટ ખોલી નાખ્યા છે. શ્રીમદજીએ એક વિશેષ વાત આ વાત વિષયમાં કરી છે કે તમને કદાચ શંકા પડતી હોય કે ખાતરી ન થતી હોય તો અનુભવ કરીને ખાતરી કરી લ્યો. શું જે કહે છે એવો અનુભવ કરવાનો તમે પ્રયત્ન કરશો તો તમને અવશ્ય અવશ્ય ખાતરી થશે કે કહેનાર છે એને અનુભવમાંથી જ આ વાત કહી છે. અને પ્રયોજનભૂત વિષયમાં, પરમ પ્રયોજનભૂત વિષયમાં આટલી હદે જો વાત કરનાર હોય તો એની બીજી કોઈ વાતમાં શંકા કરવાનું કારણ રહેતું નથી. ચૈતન્યના કપાટ ખુલી નાખ્યા છે એટલે ચૈતન્ય રિદ્ધિ સિદ્ધિ પ્રગટ કરીને બતાવે છે. પોતે પણ પોતાની દશામાં પ્રગટ કરી, જેવી પ્રગટ કરી એવી વાણીમાં પ્રસિદ્ધ કરી, પ્રકાશ કર્યો વાણીમાં પ્રકાશે એ વાતને એમ કહીને એમને ચૈતન્યના કપાટ ખુલી નાખ્યા છે. પોતાના અંદરમાં ચૈતન્યનો કપાટ ખુલી ગયો છે જે વાણી છે, એટલે કહે છે કે આ વાણી ચપક ચૈતન્યના કપાટને ખોલી નાખેલા છે. આ વાણીએ ચૈતન્યના કપાટ ખોલેલા છે કે ચૈતન્યની જાગ્રત અવસ્થામાં આવ્યા છે. જેમને વિદ્યમાન જ્ઞાન ધારા વર્તે છે એટલે એ વસ્તુ સામે દેખાય છે. ચૌદમો બોલ થયો એ શ્રુતનો મહિમા છે, શ્રુત મહિમા કર્યો છે. 26મો બોલ
પરમાત્મા શર્મા કે બોલ છે છાપેલો ગુરુદેવ ના હસ્તાક્ષર શર્મા આવો પેલો બીજો અસરી લીધી
એ તો પહેલો બોલ છે, આના ઉપર જ લખેલો છે. પહેલી વખત વાંચ્યો ને ત્યારે ગુરુદેવે
લખેલો.
ઓમ નમઃ સિદ્ધેભ્ય. ભગવાન શ્રી કુંદકુંદ આચાર્ય દેવે સમય પ્રાપ્તમાં કહે છે કે હું જે આ ભાવ કહેવા માંગુ છું તે અંતરના આત્મસાક્ષીના પ્રમાણ વડે પ્રમાણ કરજો. આત્મસાક્ષીએ પ્રમાણ કરજો, વિકલ્પથી પ્રમાણ નહીં કરતા. આત્મસાક્ષી એટલે આત્માના અનુભવની સાક્ષીથી એને પ્રમાણ કરજો. તમને બુદ્ધિમાં વિરોધ ન આવે માટે પ્રમાણ કર્યું છે એમ નહીં, અનુભવથી પ્રમાણ કરજો. કારણ કે આ અનુભવ પ્રધાન શાસ્ત્ર છે, તેમાં મારા વર્તતા સ્વ આત્મ વૈભવ વડે કહેવાય છે. મને જે આત્માનો વૈભવ પ્રગટ થયો છે એનાથી હું કહું છું. કેમ કે મારા ગુરુએ કહ્યું છે છતાં પણ આ વાત સમજી લેવી. આમ કહીને છઠ્ઠી ગાથા શરૂ કરતા આચાર્ય ભગવાન કહે છે કે આત્મદ્રવ અપ્રમત નથી અને પ્રમત નથી. 415 ગાથામાં છઠ્ઠી ગાથાનો સંદર્ભ પકડ્યો છે. દ્રવ દ્રષ્ટિ પ્રકાશ પ્રકાશિત થયો ત્યારે એક પ્રશ્ન આવ્યો સામે કે આ દ્રવ દ્રષ્ટિ પ્રકાશનો વિષય સમય સારમાં કઈ ગાથામાં છે કુંદકુંદાચાર્યદેવને. આ એક પ્રશ્ન આવ્યો એ છઠ્ઠી જાતમાં દ્રવ દ્રષ્ટિનો વિષય. કોઈ પણ પર્યાય માત્ર સ્વરૂપે આત્મા નથી, આત્મા ત્રિકાળ શુદ્ધ જ્ઞાયક ધ્રુવ સ્વરૂપે છે, પ્રમત પણ નથી અને અપ્રમત નથી, એટલે શુદ્ધ અને અશુદ્ધ બંનેની પર્યાયની અપેક્ષાથી પાર એવું કોઈ દ્રવ છે નાયક ભાવ, એ છઠ્ઠી ગાથાનો વિષય છે જે સુગાનીજીએ દ્રવ દ્રષ્ટિ પ્રકાશમાં લીધો છે. એટલે કે એ બે અવસ્થાનો નિષેધ કરતો હું એક જાણનાર અખંડ છું એ મારી વર્તમાન વર્તતી દશાથી કહું છું. મુનિપણાની દશા અપ્રમત અને પ્રમત એ બે ભૂમિકામાં હજારો વાર આવ જા કરે છે તે ભૂમિકામાં વર્તતા મહામુનિનું આ કથન છે. આથી પ્રમત અપ્રમતનો નિષેધ કરે છે અને પાયમા નથી ને નિષેધ કરે છે, એમ નથી પાયમા પછી નિષેધ કરે છે, હજારો વાર નિર્વિકલ્પ થાય છે, હજારો વાર સવિકલ્પ દશામાં આવે છે. અંદરનો કોઈ ભાવ છે, શુદ્ધાત્મા છે, કોઈ બીજો છે આનાથી, એમ અનુભવ કરીને કહે છે. સમય પ્રાભ્રત એટલે સમયસાર રૂપે ભેટણું, પ્રાભ્રતનો અર્થ થાય છે ભેટણું, ભેટ આપવા લાયક ચીજને ભેટણું કહેવામાં આવે છે. જેમ રાજાને મળવા ભેટણું આપવું પડે છે, રાજા પાસે જાય તો ખાલી હાથે ન જાય, કાંઈ ને કાંઈ એમના ચરણમાં ભેટ ધરે. અત્યારે આ મામા છે હવેલીનો જે વલ્ભાચાર્યનો ધર્મ છે ને એમાં એ પદ્ધતિ વિશેષ છે, એમના મહારાજ પાસે જાય એટલે ભેટ ધરે, ખાલી હાથે ન મદદ કરે, ભેટ મૂકે કાંઈક ને કાંઈક. મંદિર હવેલી જાય, મહારાજને દર્શન કરવા જાય તો એના મુખ્યાજીને એને ભેટ ધરે, ખાલી હાથે ન જાય. તેમ પોતાની પરમોત્કૃષ્ટ આત્મદશારૂપ પરમાત્મદશા પ્રગટ કરવા પોતાના નિજ પરમાત્માની સમીપ જાય છે, એના વળે છે, ઢળે છે, એ કઈ ભેટ લઈને જાય છે પરમાત્મા પાસે, કે સમયસાર જે સમ્યક દર્શનના ચારિત્ર સ્વરૂપ આત્મા તેની જે પરિણતિ, શુદ્ધ સમ્યક દર્શનના ચારિત્રની પરિણતિ, એ રૂપ ભેટણું આપે પરમાત્મ દશા અને સિદ્ધ દશા પ્રગટ થાય છે. આ શબ્દ બ્રહ્મરૂપ પરમાગમથી દર્શાવેલો એકત્વ વિભક્ત આત્માને પ્રમાણ કરજો, હાજ પાડજો, ભૂલે ચૂકે નકાર ન આવે એનું ધ્યાન રાખજો. બહુ મોટી વાત છે એમ કીધું છે. કલ્પના કરશો નહીં, કોઈ કલ્પના એ ચડશો. આનું બહુમાન કરનાર પણ મહાભાગ્યશાળી છે, પરમ આદરથી એનો આ સ્વાધ્યાય કરે, એનું અધ્યયન કરે, એ ભાગ્યશાળી છે. પોતાના હાથે શરૂઆતમાં સમયસાર ઉપરના પ્રવચનો શરૂ કરેલા ત્યારે આ લખાણ લખેલું છે, એ બ્લોક છપાવી. દયા ધર્મ એટલે શું? જૈન ધર્મના મૂળ તત્વને જે સમતા નથી એ પરદયામાં જે દયા માને છે એવું સમજી ને ચાલે છે કે દયા પાળવી તે જૈન ધર્મ છે, દયા પાળવી તે જૈન ધર્મ છે, અન્ય જીવોને બીજા જીવોને દયા પાડવી અહિંસા પરમો ધર્મ. મહાવીર સ્વામી ભગવાનની જન્મ જયંતિ ઉજવણી ત્યારે એના ઉપર બોલે તો શું કે મહાવીર સ્વામીએ અહિંસા ધર્મનું નિરૂપણ કર્યું, અહિંસા ધર્મ બતાવ્યો બધાને. જીવો અને જીવવાદીઓ પરસ્પર ઉપગ્રહો જીવાના, કેમ કે બીજી તો ઊંડી ચાંચ ઊંડે પૂરતી નથી, એટલે ઉપર છલ્લી જે વાત છે એ વાત પકડી. પછી એ જ સમકાળની અંદર 2500 વર્ષ પહેલા બુદ્ધ ધર્મ જેને ચલાવ્યો, બુદ્ધ બૌદ્ધ સંપ્રદાય જે ચાલે છે એના પ્રણેતા ગૌતમ બુદ્ધ થયા. ગૌતમ સ્વામી મહાવીર સ્વામીના ગણધરને આ ગૌતમ બુદ્ધ કરીને જેમણે બૌદ્ધ ધર્મ ચલાવ્યો એ મહાવીર સ્વામીના સમકાલીન હતા 2500 વર્ષ. એમણે પણ અહિંસાની બાબતમાં ઘણી ઘણી વાતો કરી, એટલે પરિસ્થિતિ એ થઈ કે મહાવીર સ્વામીએ પણ અહિંસા બોધી અને ગૌતમ બુદ્ધે પણ અહિંસા બોધી. મોક્ષનો માર્ગ, મુક્તિનો માર્ગ બતાવ્યો છે. માત્ર બીજા જીવોની અહિંસા કેમ પાળવી એટલી જ વાત કરી છે, અને બહુ મોટો તો આચારમાં ફેર છે, ઉપદેશમાં બહુ મોટો ફેર છે. એનો પુરાવો એ છે, પ્રગટ પુરાવો એ છે કે આચારમાં બહુ મોટો ફેર છે. જૈન ધર્મના સાધુનો જે ત્યાગ છે, આહાર વિહાર છે, એ બૌદ્ધ ધર્મના સાધુમાં જોવામાં આવતો. તો અત્યારે શ્વેતાંબર થયા એટલે એમ કે છે કે આ ધોળા પહેરે છે અને આ પીળા પહેરે છે, બૌદ્ધ ધર્મીઓ પીળા ભગવા પહેરે છે, એવું નથી. પિગંબર હતા, અને અત્યારે તો પરદેશની અંદર તો બૌદ્ધ સાધુઓ અભક્ષ માંસનો પણ આહારમાં ઉપયોગ કરે છે, એમાં કઈ અહિંસા હોય એવી વાત રહેતી ચાલે છે. જગતમાં તો બધી ગડબડ ચાલે છે. દયાધર્મ એટલે શું? અહીંયા આવે તત્વ દ્રષ્ટિએ ગુરુદેવ સ્પષ્ટીકરણ આપે છે કે આત્મા શુદ્ધ જ્ઞાનાનંદ સ્વભાવી, ત્રિકાળ વિતરાગ સ્વભાવી, એટલે કે દયા સ્વભાવી પ્રભુ છે. આમ આમ દયા લીધી છે, દયાનો રાગ તો દયા એમ નથી લીધી. આત્મા શુદ્ધ જ્ઞાનાનંદ સ્વભાવી, ત્રિકાળ વિતરાગ સ્વભાવી છે તે દયા સ્વભાવી પ્રભુ છે. પોતાની હિંસા ન કરે, રાગથી જ્ઞાન અને આનંદ પ્રાણનો ઘાત કરે તે નિજ હિંસા, સ્વહિંસા છે. આત્મા એવો નથી, પોતાની હિંસા કરે એવો આત્મા નથી, એને દયા સ્વભાવી કયો છે. જે પોતાની હિંસા કરતો નથી, જે પોતાની હિંસા કરતો નથી બીજાની હિંસા કરે છે કહેવાની પણ જરૂર રહેતી નથી, અને જે પોતાની હિંસા કરે છે એ બીજાની અહિંસા પાળે છે એ વાત સંમત થઈ શકે એવી નથી. અમે તો નજરે જોઈએ છીએ, ભલે પોતે રાગી હોય પણ બીજાની તો દયા પાળતો જોઈએ છીએ. અમે તો જે ચીંથરે હાલ ભીખ માગતો હોય એ બીજાને દાન આપે છે એ વાત જેમ માનવા યોગ્ય નથી, માની શકાય એવી નથી, એમ જે પોતાની દયા પાળી શકતો નથી એ બીજાની દયા પાળી શકે છે એમ માનવું એ એટલી જ નહીં માનવા જેવી વાત છે. આત્મા જ્ઞાનાનંદ સ્વભાવી, ત્રિકાળ વિતરાગ સ્વભાવી છે, તેમાં અંતરદૃષ્ટિ કરતા પર્યાયમાં રાગાદીની ઉત્પત્તિ ન થતા ચૈતન્યની નિર્મળ પરિણતિ, વિતરાગ પરિણતિ ઉપજવી એને દયા ધર્મ કહેવામાં આવે છે. આ સ્વદયા છે. શ્રીમદજી તો એ લખે છે કે મોક્ષ માર્ગ ને આત્મા કોને મળે છે, માર્ગ કોને જડે છે, અંતર્મુખ થવાનો ઉપાય કોને હાથ લાગે છે, કે અનંત કાળથી પરિભ્રમણ કરી રહેલા, જન્મ મરણ કરી રહેલા આ દુખી આત્માની દયા જેને આવે છે તે આત્માનો માર્ગ પામવાનો અધિકારી છે. જેને પોતાની દયા ન આવી એ વિચારો બીજાની શું દયા પાડવાનો હતો એમ કે છે. જેને પોતાની દયા ન આવી બીજાની દયા પાડશે શું જોઈને, એને દયાની ખબર જ શું હોય એમ કે છે. એને દયાની કોઈ ખબર પડે એ વાત રહેતી, એ દયાના વિષયથી અજાણ્યો છે. અને જૈન દર્શન સિવાય સ્વદયાનો વિષય કઈ ક્યાંય પ્રચલિત નથી, ક્યાંય છે ચાલતો નથી. શું કહ્યું કે વિતરાગ સ્વભાવે આત્મામાં અંતરદ્રષ્ટિ કરતા એનું પોતાનું સ્વરૂપ શ્રદ્ધામાં સ્થાપતા, શ્રદ્ધામાં લેતા પર્યાયમાં રાગાદિની ઉત્પત્તિ થતી નથી. પર્યાયમાં રાગની ઉત્પત્તિ જે ચૈતન્યના પ્રાણને હિંસા કરનાર છે એ પરિણામ ઉત્પન્ન થતા નથી. વિતરાગી ચૈતન્યની નિર્મળ પરિણતિ ઉપજે છે એ ખરેખર દયા ધર્મ છે. આને નિશ્ચય દયા કહેવામાં આવે છે, આને પરમ દયા કહેવામાં આવે છે. આ સાચી દયા છે, તે આત્મરૂપ છે એવી દયા છે. તે આત્મરૂપ છે, તે આત્મ સ્વરૂપ છે. દયા પોતે આત્મ સ્વરૂપે છે, તે આત્મરૂપ છે, આત્માના સ્વભાવ સ્વરૂપ છે, આત્મા રૂપે છે, જેવો સ્વભાવ છે એવું જે દયાનો સ્વરૂપ છે. આવો દયાધર્મ સમ્યક દ્રષ્ટિને હોય છે. સમ્યક દ્રષ્ટિથી માની ઉપરના બધા ગુણસ્થાન વર્તી ધર્માત્માઓને હોય છે. અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિને આવો દયાધર્મ હતો. દયા કોને હોય એ ખબર નથી. સંપ્રદાયમાં પાણી ગળીને પી ઊંઘ્યો આવે છે ને, મહત્વ દયા પાડે છે કે નહીં. પોતાની દયા પાડતો નથી, બીજાની દયા પાડતો. એ કરતા થાય છે. એના આયુષને હું બચાવું છું, એને હું જીવાડું છું એમ કે છે. આત્માનો ઘાત કરતા કરતા એ બધી વાત ચાલે છે. કરતા બુદ્ધિ આત્માનો ઘાત છે. હવે વ્યવહાર દયાનું પ્રકરણ એ છે કે વિકલ્પના કાળમાં સમ્યક દ્રષ્ટિને પરની રક્ષા કરવાનો વિકલ્પ કદાચિત હોય છે. કદાચિત એટલે ક્યારેક 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 સમ્યક દ્રષ્ટિ જીવને પણ વિકલ્પવાળી અવસ્થા હોય ત્યારે બીજા જીવની રક્ષા કરવાનો વિકલ્પ પણ હોય છે. તો પણ તે વિકલ્પમાં હું પરની રક્ષા કરનારો છું એવો આત્મભાવ નથી. આ તો એક વિકલ્પ છે, એનું જીવન મરણ એના આયુષ્યને આધીન છે, મારા વિકલ્પને આધીન નથી. જો બીજાના વિકલ્પને આધીન બીજાનું આયુષ્ય હોય તો એને જે આયુષ કર્મ જે પરિણામ વડે બાંધ્યું એ નિષ્ફળ જાય એવું બની શકે ને, એવું ક્યાંય બની શકે. એટલે સમ્યક દ્રષ્ટિને બીજા જીવોની રક્ષાનો વિકલ્પ આવે ત્યારે પણ જ્ઞાનમાં આ વાત ધ્રુવ હોય છે કે હું એની રક્ષા કરી દઉં છું એમ નથી, પણ ફક્ત મને વિકલ્પ આવે છે. વિકલ્પ કાર્ય સાધક નથી એમ જાણે છે. વિકલ્પ આવે છે ત્યારે પણ વિકલ્પ કાર્યનું સાધક છે એમ જાણતા નથી. એવો આત્મભાવ નથી અને એવો અહંભાવ પણ નથી. વસ્તુ સ્થિતિના જ્ઞાન વિના પરની દયા પાડતા હું દયા પાડનારો એવો અહંભાવ રોકો રોકી શકાય નહીં. કેમ કે રીતસર બધી ક્રિયા કરે, દયા પાડવાની જે કાંઈ ક્રિયા કરે અને મેં દયા પાડી નથી એ વાત ક્યાંથી લાવશે. કે વસ્તુનું જ્ઞાન હોય, સ્વરૂપ જ્ઞાન હોય તો એને ભિન્ન ભિન્ન વસ્તુનું જ્ઞાન હોય છે, બીજા ભિન્ન પદાર્થોનું કાર્ય મારા વિકલ્પને આધીન નથી, એ ક્રિયા આધીન નથી, એનું આયુષ પણ મારા વિકલ્પને આધીન નથી, બંને. એટલે તેને અહંભાવ થતો નથી. આત્મભાવ, આત્મભાવ એટલે કરતા ભાવ, આત્માએ કરીને કરેલો ભાવ. હું પરની રક્ષા કરનારો છું એને પરભાવ જાણે છે, આત્મભાવ નથી જાણતા. પણ પરભાવ, આત્મભાવ નથી એટલે કે પરભાવ છે એને પરભાવ જાણે છે. વિકલ્પ માત્રને, રાગ માત્રને પર નિમિત્તે ઉપજેલો પરજનિત ભાવ એને પરભાવ કહેવામાં આવે છે. પરના નિમિત્તે પરજનિત કહેવામાં આવે છે એટલે એને પરભાવમાં નાખ્યા છે. અને એ સ્વભાવ ભાવ એવો નહીં હોવાથી પણ એને પરભાવમાં નાખવામાં આવ્યા છે. એ આત્મભાવ નથી, એમને એવો આત્મભાવ નથી, અને એવો ક્યાંય અહંભાવ પણ થતો નથી. દયા પાળનારો હું, મેં દયા પાળી, મેં બીજાને બચાવ્યો, એવો અહંભાવ એને થતો નથી. એ તો મને વિકલ્પ આવ્યો, બચવાનો હતો તો બચ્યો, વિકલ્પ નિમિત્ત થયો છે, કઈ કરી શકાતો નથી એમ છે. તો પણ એ જે જીવો બચાર એને મેં બચાવ્યા એવો અહંભાવ આવતો નથી. શાક સુધારે છે ને, કોર પડે કા ભીંડો હળેલો છે, હાથેથી ભાંગે, અંદર તેલ નીકળે, ઉપર જઈને છાયામાં જઈને મૂકી આવે, તડકે તો મરી જાય, કોમળું શરીર. બચાવ્યું તો નહીં બચાવી, એ વિકલ્પ થયો. બસ વિકલ્પ આવે છે, પીડી આવે મરે નહીં એ રીતે એને જરાક એક બાજુ દૂર કરી દે. બચાવી કે ન બચાવે, પોતે એને બચાવી શકે છે એમ છે, એને વિકલ્પ ઉઠે છે. જે પ્રવૃત્તિથી, મનની, વચનની, કાયાની પ્રવૃત્તિથી, તો કે એ પ્રવૃત્તિ હું કરી શકું છું એમ નથી, પણ એ પ્રવૃત્તિ મન વચન કાયાના યોગે કરીને થાય છે, એવી પ્રવૃત્તિથી બીજા પ્રાણીને, કોઈ જીવજંતુને દુઃખ થાય, પ્રાણહાનિ થાય એવી પરિસ્થિતિ પોતે ઈચ્છતો નથી. એટલી વાત છે. હા, એ તો એમ જ છે, ખરું જ. બધા તો સંસ્કાર ખરો ને, પોતે દીક્ષા લીધેલી એટલે એમની પ્રવૃત્તિમાં એ વિશે વિશેષ રહ્યો છે. કેટલીક વાત તો એવી જ એમણે રાખી, વિશેષ કરીને એ પ્રકારના તીવ્ર પરિણામ મન કશાયના જ રહે, તીવ્ર કશાયના થાય જ નહીં એવી ભૂમિકા હતી. એમને એવો અહંભાવ નથી, એ તો જાણે છે કે પરજીવનું જીવન તો તેની યોગ્યતાથી, તેના આયુના કારણે છે. બીજા જીવો જીવે છે, મરે છે, એના આયુષ્યને લઈને છે. મને તો વિકલ્પ આવે છે તેને મરણનું દુઃખ ન હો, એને કોઈ બીજું દુઃખ ન હો, અશાતાનું દુઃખ ન થાવ, એટલી વાત છે. એ પણ ત્યાં સુધી કે જ્યાં સુધી પોતાને સુખ દુઃખને પોતાના દેહને લઈને વિકલ્પ છે ત્યાં સુધી બસ ખતમ. આ બાજુ વિતરાગતાથી પોતાના દેહની પરિસ્થિતિ ઘટતી જાય તો સામે બહારની પ્રવૃત્તિ પણ ઘટતી જાય છે. એ એમાં ન્યાય છે. પરનું જીવન તો તેની યોગ્યતાથી, તેના આયુના કારણે છે. તેમાં મારું કાંઈ કર્તવ્ય નથી, એમાં હું કાંઈ કરી શકું છું એ વાત છે. બચાવો એમ જગત કહે એ કહે છે કે હું બચાવતો નથી. એટલી નિર્માનતા પોષવા માટે વાત લે છે એટલું જ નથી, પણ વસ્તુ સ્થિતિ પણ એમ છે કે જે વસ્તુના આશ્રયે અહંભાવનો દુર્ગુણ ઉત્પન્ન થતો નથી. આમ વસ્તુના સ્વરૂપ જ્ઞાનને અને ગુણના ઉત્પન્ન થવાની મેળ છે. વસ્તુના સ્વરૂપ જ્ઞાનને અને દોષના અભાવ થવાની મેળ છે. આ એક વિશેષ વાત છે. ગુણ ઉત્પન્ન કરવા અને દોષ ટાળવા એવો ઉપદેશ તો સર્વ ધર્મમાં સર્વ સંપ્રદાયમાં ચાલ્યો છે. ભાગ્યે જ કોઈ એવો સંપ્રદાય છે કે જે દોષ કરવાનો ઉપદેશ દેતો હશે, બાકી તો એવું જ ચાલે છે. છતાં પણ વસ્તુના સ્વરૂપ જ્ઞાનને અડીને એના આધારે ગુણ દોષની પરિસ્થિતિ ઊભી છે એ વાત જૈન દર્શન સિવાય ક્યાંય નથી. એક બાજુ વસ્તુનું સ્વરૂપ છે એને સ્વીકારતા આત્માને દોષનો અભાવ થાય, દોષની ઉત્પત્તિ બંધ થાય અને ગુણની ઉત્પત્તિ શરૂ થાય. આમ વસ્તુના વિજ્ઞાન સાથે ગુણ દોષને સીધો સંબંધ છે. એટલે એમ કહેવાય છે કે દ્રવ્યાનુયોગ પરમ ગંભીર છે અને શુક્લ ધ્યાન ઉપજવાનું એ કારણ છે. ત્યાં સુધી વાત લીધી છે શ્રીમદજી, લીધી છે. દ્રવ્યાનુયોગ પરમ ગંભીર છે અને શુક્લ ધ્યાન ઉપજવાનું કારણ. ધર્મ ધ્યાન તો ઉપજે એમાં કઈ નવાઈ નથી, શુક્લ ધ્યાન ઉપજવાનું એ કારણ છે. આમ દ્રવ્યાનુયોગનો વિષય મુખ્યપણે ભેદ જ્ઞાન કરાવે છે અને એ ભેદ જ્ઞાન ધર્મ સાધક છે, આત્મ સાધક છે. એમાં મારું કઈ કર્તવ્ય નથી, હું તો નિમિત્ત માત્ર છું. આ વસ્તુ વિજ્ઞાનને અને ગુણ દોષને સીધો સંબંધ છે એ જૈન દર્શનની એક સ્પેશિયલ બ્રાન્ચ છે. આગમની અંદર આ બીજાના પરમ આગમોમાં આ ક્યાંય આ શાખા નથી, આ વિષય નથી, આનો વિસ્તાર નથી. અને જૈન દર્શનમાં આનો ભરપૂર વિસ્તાર છે, અથવા આ પાયો જ આ છે. આખા ગુણ દોષના ઉપદેશનો પાયો આ છે, એ બહુ મોટી વાત છે. વસ્તુના સ્વરૂપને સમજ્યા વિના જે ગુણ દોષ પાળવાના ની પ્રક્રિયામાં ચાલ્યા જાય છે તે કહેવાતા જૈનો હોવા છતાં અજૈનની જેમ જ ચાલે છે. ગુરુદેવશ્રીએ સૈદ્ધાંતિક વિષય મુખ્ય કર્યો છે, એની પાછળ થોડું આ કારણ છે. મારું કાંઈ કર્તવ્ય નથી, હું તો નિમિત્ત માત્ર છું. નિમિત્ત માત્ર છું એટલે ઉપસ્થિત સંયોગ રૂપે છું. આથી વધારે મારું કાર્ય કોઈ પણ અન્ય પદાર્થને વિશે દળથી ક્ષેત્રથી કાળથી ભાવથી પહોંચ નથી. કોઈ અન્ય પદાર્થના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની કોઈ અન્ય પદાર્થને વિશે પહોંચ નથી. આટલું દ્રઢ હોય તો એને કોઈ ભય ન રહે. બીજો મને આમ કરશે ને બીજો મને આમ કરશે, બીજાનો ભય ન રહે. બીજાને ભય પમાડવાનો પ્રશ્ન રહેતો નથી, બીજાથી ભય થવાનો પ્રશ્ન રહેતો નથી. મૂળ વસ્તુ તો એવી છે કે પરિણામમાં તો આધાર આવે છે, માત્ર ઉપછલ્લી ધારણા નથી. પરિણામમાં તો આધાર આવે છે ને આધારથી જે દ્રઢતા થાય તે દ્રઢતા સાચી બોલી તો પેલી દ્રઢતા છે, ખસી જાય છે એને દ્રઢતા શું કહેવી. હા, ધર્મી પુરુષ તો પરના જીવન સમયે પોતાને જે પરદયાનો વિકલ્પ થયો અને યોગની ક્રિયા થઈ તેનું પણ માત્ર જાણનાર રહે છે ને કરતા થતો નથી. આ મોટી વાત છે, આ અંતર પરિણામ બતાવે છે. ધર્માત્માનું ધર્મી જીવનું પરદયાનો વિકલ્પ થયો અને મન વચન કાયાના યોગે પ્રવૃત્તિ થઈ બીજા જીવોની રક્ષાની, તો એની અંતર પરિણતિમાં તો એમ છે કે હું એનો પણ જ્ઞાતા છું, બીજો જે બેચો એનો જ્ઞાતા છું, એ સંબંધીનો વિકલ્પ થયો એનો જ્ઞાતા છું, વિકલ્પ અનુસાર મનોવચન કાયાના યોગની પ્રવૃત્તિ થઈ એનો પણ હું જ્ઞાતા છું. જ્ઞાયક સ્વરૂપે હોવાને લીધે જ્ઞાતા પણ હું પરિણમી રહ્યો છું. આથી આગળ મારું કાર્યક્ષેત્ર નથી, વિકલ્પ વિકલ્પમાં અને ક્રિયા ક્રિયામાં હું એનો જાણનાર છું. આમ રહી જાય છે, એવી જ્ઞાનધારા છે. એ જ્ઞાનધારાને લઈને પોતે જાણનાર રહે છે અને કર્તા બુદ્ધિ એને ઉપજતી નથી. નાયક ભાવે રહેતો હોવાને લીધે એને કર્તા બુદ્ધિ ઉપજતી નથી, કર્તા થતો નથી. જો એ પોતાના યોગને વિકલ્પનો કરતા થતો નથી તો પછી પરના જીવનનો કરતા તે કેમ થાય? જે વિકલ્પ છે એનો કરતા થતો નથી, મન વચન કાયાના યોગની પ્રવૃત્તિથી એનો કરતા થતો નથી, તો પછી બીજા જીવને પ્રાણને બચાવી લીધા એના પ્રાણનો કરતા કેવી રીતે થાય? આ તો ભિન્ન ક્ષેત્ર છે, આ તો અભિન્ન ક્ષેત્ર છે. વિકલ્પ અને યોગ તો એક ક્ષેત્ર છે, આ તો ભિન્ન ક્ષેત્રમાં છે. બીજો જીવ તો એનો તો એ કરતા કેમ થાય કે કદી કરતા થતો નથી. બાપુ પરની દયા હું પાળી શકું છું એવી માન્યતા મિથ્યાત્વને અજ્ઞાન ભાવ છે. એકદમ દયાનામાં જ સર્વસ્વ ધર્મ માની લીધો હોય એને જરા આ વાત કડવી લાગે છે, કઠોર લાગે છે, કઠણ લાગે છે, ગમતી થાય છે, અપ્રિય થાય છે. પણ આ વસ્તુ સ્થિતિ છે. એને બહુ કિંમત આપી દીધી છે. જે માત્ર પુણ્ય બંધન થાય એટલો જ વિકલ્પ છે. સામે મિથ્યાત્વ સહિતનું પાપ પણ બંધાય છે એવો નબળો વિકલ્પ છે. એમાં સર્વસ્વ જૈન ધર્મ આખો માની લીધો છે. એને એમ કે દયા પાડી શકું છું એવી માન્યતા મિથ્યાત્મને અજ્ઞાન છે અને દીર્ઘ સંસારનું કારણ છે. તો એને જરા સહન થતું નથી. એટલે દયા પાળનારાઓ, એ પ્રકારે દયા પાળનારાઓને થોડો દ્વેષનું કારણ થયું. આવી વાતો વિવેકાનંદજી સ્વામી આવી વાત કરે છે, કોઈ દયા નહીં પાળે, કોઈ દયા નહીં પાળે. પણ એવું નથી, પોતે પણ દયાનો વિકલ્પ આવે છે ત્યારે દયા પાળે છે, બીજાઓ પણ પાળે છે. પણ છતાં એ વિષયની સમજણ વસ્તુના સ્વરૂપ અનુસાર યથાર્થ તથ્ય હોય તો અજ્ઞાન અને મિથ્યાત્મનો દોષ કેમ ન ઉપજે એનું સ્પષ્ટીકરણ છે. ખરી વાત કરે છે. પણ એમાં સર્વસ્વ માન્યું છે અને એ સંખ્યા સંપ્રદાયના મોટો સમૂહ છે એટલે બેકારો પણ મોટો થાય છે. એ આમ કરે છે, એ આમ કે છે, આમ કે છે, આમ ભાઈ સાચું કે છે. આ સત્ય છે, આ સત્ય સમજવા જેવું છે. નહીંતર મિથ્યા સહિતનું ખૂન બાંધીને દીર્ઘ સંસારમાં રખડવાનું કારણ થશે. આ ધર્મ નું મૂળ છે, નિજ દયા સ્વદયા તે ધર્મ નું મૂળ છે. એમ વાત છે, સાચી માન્યતા એ ધર્મ નું મૂળ છે. સંસણ મૂળો ધર્મો તો આવી શ્રદ્ધા પહેલી, આવી માન્યતા એ ધર્મ નું મૂળ છે. એમ છે, માની બેઠા ઓલું ધર્મ નું મૂળ છે એવું નથી. એવી તો અનંત વાર પાળી દ્રવલિંગી દિગંબર મુનિ થી જંગલમાં રહીને પંચ મહાવ્રત 28 મૂળ ગુણ નીર અતિચાર પાયા. કેટલી વાર? અનંત વાર પાયા. ધર્મ અંકુર નો ફીટ્યો, ધર્મ નું મૂળ હોય તો અંકુર ફીટ્યા વિના રહે નહીં. ધર્મ નું મૂળ હોય તો ફૂટે ને, ધર્મ નું મૂળ હતું જ નહીં અને છે જ નહીં. એમ છે ખરેખર. ભાઈ વિતરાગ મારગ ની આવી વાત સર્વજ્ઞ પરમેશ્વરના શાસન સિવાય બીજે ક્યાંય નથી. લોકો એમ માની બેઠે કે સોમગઢની વાત છે, સોમગઢથી નીકળે છે. પણ સર્વજ્ઞ પરમેશ્વર જૈન વિતરાગ દેવ છે એના શાસનમાં આ મૂળ વાત છે. કે પહેલી સ્વદયાને સમજ, તારી દયા પાળતો થા, પછી બીજાની દયા પાળવાની વાત કરજે. ભીખ માગતો માગતો લાખો કરોડોના દાન તું દે છો એવું માની બેઠો છો, પણ ક્યાંથી દઈશ? તું છે નહીં ને, ઈજ જ નથી તારી પાસે, ક્યાંથી મને દાન દઈશ? એમ આવી દયાની અલૌકિક વાત, આ લૌકિકમાં આવી વાત નથી એટલે એને અલૌકિક કહેવામાં આવે છે. દયાની આવી અલૌકિક વાત સર્વજ્ઞ પરમેશ્વરના શાસન સિવાય, વિતરાગ માર્ગ સિવાય બીજે ક્યાંય નથી. સ્વદયા પાળતો પાળતો પરદયા પાળે એવી વાત છે, અને પરદયા પાળે છતાં પાળી શકતો નથી, વિકલ્પ માત્ર છે, નિમિત્ત બસ. આથી વધારે કાંઈ મારું એમાં કાર્ય નથી એમ માને છે. વિકલ્પ છે એટલે એટલો રાગ છે, વિકલ્પ છે ને એટલે એટલો રાગ છે. છે તો દોષ ભાવ, તે દોષ ભાવ છે, એને કઈ ગુણ ભાવમાં ખટવાનો પ્રશ્ન નથી. પણ એ ધર્મ છે એ વાત તો બિલકુલ છે. વિતરાગ પરિણામ તે ધર્મ છે અને એ સ્વદયા છે એમ કહેવા માંગે છે.